સુખી સંબંધનું મુખ્ય તત્વ તરીકે સાપ્તાહિક વાતચીત પરિચય. ત્રણ પ્રશ્નો સાથેના સાપ્તાહિક દંપતી સંવાદનું સિદ્ધાંત. મેં તને કઈ રીતે આશ્ચર્યચકિત કર્યું? મેં તને કઈ રીતે નિરાશ કર્યું? હું મારા વિશે શું બદલાવી શકું? સુખી સંબંધ માટે એક અજમાયેલ ભલામણ એ છે કે હપ્તામાં એકવાર નક્કી કરેલું સંવાદ દંપતી તરીકે કરવું. આ સંવાદમાં બંને સાથીદારો એકબીજાને જાગૃત રીતે સમય આપે છે અને ત્રણ ચોક્કસ પ્રશ્નો પૂછે છે. જ્યારે એક બોલે અને જવાબ આપે છે ત્યારે બીજો ધ્યાનપૂર્વક સાંભળે છે, વિચલિત કર્યા વિના, વિવાદ કર્યા વિના. પછી બોલવાનો અધિકાર બદલાય છે. આ નિયમિત સંવાદ એક સુરક્ષિત જગ્યા બનાવે છે જેમાં બંને ગયા અઠવાડિયાના સકારાત્મક અને નકારાત્મક મુદ્દાઓ ખુલ્લેઆમ ચર્ચી શકે છે. શા માટે ખાસ કરીને સાપ્તાહિક સંવાદ? કારણ કે તે નાના મુદ્દાઓ સમયસર ઉઠાવવા મદદ કરે છે એના મોટા વિવાદમાં ફેરવાઈ જતા પહેલા. માનસિક સંશોધનો બતાવે છે કે જે દંપતી નિયમિત રીતે ખુલ્લેઆમાં વાત કરે છે તેઓમાં ઓછો ગુસ્સો અને ઓછા ગેરસમજ થાય છે. વસ્તુઓને અંદર જ રાખવાને બદલે સતત સંવાદ ચાલુ રહે છે. એવા નિયમિત સંબંધ સંવાદો પરસ્પર માન્યતા વધારશે અને ઊંડો ભાવનાત્મક જોડાણ વધારશે. તે સાપ્તાહિક રીસેટ અથવા પાર્ટનરશિપ માટે ચેકઅપ જેવું કામ કરે છે. તમે જાણો છો કે બીજાના આંતરિક જીવનમાં શું ચાલી રહ્યું છે અને એકતા ભાવ મજબૂત થાય છે. આગળ આ સાપ્તાહિક વિધિમાં પૂછાતા ત્રણ પ્રશ્નોનું વિશ્લેષણ કરવામાં આવશે. દરેક પ્રશ્ન સંબંધની ગુણવત્તા માટે ચોક્કસ હેતુ ધરાવે છે. અમે દરેક પ્રશ્નોનું મહત્વ સમજાવીએ છીએ, સંભવિત જવાબોના ઉદાહરણો આપીએ છીએ અને બતાવીએ છીએ કે જવાબો સાથે શ્રેષ્ઠ રીતે કેવી રીતે વર્તવું. અંતે આ સાપ્તાહિક સંવાદને રોજિંદા જીવનમાં કેવી રીતે સ્થાપિત કરવું તેના માટે વ્યવહારુ સૂચનો આપવામાં આવશે. પ્રશ્ન એ, મેં તને ગયા અઠવાડિયે કઈ રીતે આશ્ચર્યચકિત કર્યું? આ પહેલો પ્રશ્ન ગયા અઠવાડિયાના સકારાત્મક પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં વાત એ છે કે સાથીદારોમાંથી જાણવા કે કઈ ક્રિયા અથવા ગુણધર્મ ખાસ સકારાત્મક રીતે દેખાયો. ટૂંકમાં, તમે બીજાને કઈ રીતે અનપેક્ષિત આનંદ આપ્યો? આ પ્રશ્નનો હેતુ છે માન્યતા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી. ઘણીવાર નાની પ્રેમભરી હરકતો અથવા પ્રયત્નો રોજિંદા જીવનમાં ગુમ થઈ જાય છે. જ્યારે સાથીદાર કહે છે કે તેને શું આશ્ચર્યચકિત કર્યું અથવા આનંદ આપ્યો ત્યારે આવી હરકતો દેખાય છે અને માન્યતા મળે છે.
પ્રશ્નનું મહત્વ આ પ્રશ્નનું મહત્વ એ છે કે જાણપૂર્વક સકારાત્મકને હાઇલાઇટ કરવું. સંબંધોમાં માત્ર સમસ્યાઓ જ નહીં પણ એકબીજાની માન્યતા પણ બતાવવી મહત્વપૂર્ણ છે. દંપતી પર થયેલા માનસિક અભ્યાસો દર્શાવે છે કે પરસ્પર માન્યતા અને કૃતજ્ઞતા સંબંધમાં સંતોષને નોંધપાત્ર રીતે વધારશે.
જ્યારે સાથીદાર કહે છે કે તેની શું સકારાત્મક રીતે આશ્ચર્યચકિત કર્યું ત્યારે બીજાને લાગણી થાય છે કે તેને જોવામાં આવ્યો છે અને આવી પ્રેમભરી હરકતો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન મળે છે. ઉપરાંત આ શરૂઆત હિતેચ્છા ભરેલી વાતાવરણ પેદા કરે છે. તમે સ્મિત અને સારા ભાવ સાથે શરૂ કરો છો જે પછી મુશ્કેલ બાબતો વિશે વાત કરવી સરળ બનાવે છે. દંપતી સંશોધનમાંથી જાણીતી એક સૂત્ર છે કે ખુશ દંપતી પાસે વધુ સકારાત્મક કરતા નકારાત્મક ક્રિયાઓ હોય છે. આ પહેલો પ્રશ્ન સકારાત્મકને જાણપૂર્વક લાવવા અને સુંદરપણોની બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. પ્રશ્ન એકના જવાબોના ઉદાહરણો આ રહી કેટલીક ઉદાહરણો.
કે જ્યારે કોઈ પૂછે કે ગયા અઠવાડિયે તેને કઈ રીતે આશ્ચર્યચકિત કરવામાં આવ્યો ત્યારે બીજો શું જવાબ આપી શકે? તમે મને આશ્ચર્યચકિત કર્યું જ્યારે તમે અચાનક મારું મનપસંદ ખોરાક બનાવ્યું. મને એની બિલકુલ અપેક્ષા નહોતી અને મને ખૂબ આનંદ થયો. મને આશ્ચર્ય થયું કે તમે મને કોઈ ખાસ કારણ વિના ફૂલો લાવ્યા.
આ હરકત અનપેક્ષિત અને ખૂબ પ્રેમભરી હતી. હું સકારાત્મક રીતે આશ્ચર્યચકિત થયો કે તમે મારી સાથે સાંજે ફરવા માટે સમય કાઢ્યો જ્યારે તમારી પાસે ખરેખર ઘણું કામ હતું. તમે ખરેખર મને આશ્ચર્યચકિત કર્યું જ્યારે તમે ઘર ગોઠવી દીધું. જ્યારે હું બહાર હતો ઘરે આવીને બધું ગોઠવાયેલું હતું. એ મારા માટે એક સરસ આશ્ચર્ય હતું.
મને આશ્ચર્ય અને આનંદ થયું કે ગયા અઠવાડિયે તમે મારા મુશ્કેલ કામના દિવસે ખૂબ ધ્યાનપૂર્વક પૂછ્યું અને મને સાંભળવા માંગ્યું. મને એ અપેક્ષા નહોતી. આ તો માત્ર ઉદાહરણો છે. દરેક દંપતી અને દરેક અઠવાડિયું અલગ હોય છે. મહત્વનું એ છે કે જવાબ આપનાર સાથીદાર ઈમાનદારીથી જણાવે કે તેને શું સકારાત્મક લાગ્યું.
નાના રોજિંદા જીવનના મુદ્દાઓ પણ ઉલ્લેખ કરી શકાય. ઘણીવાર નાની હરકતો, યોગ્ય સમયે એક ઝપટો કે મનપસંદ પીણું લાવવું મોટી અસર કરે છે અને ઉલ્લેખનીય હોય છે. પ્રશ્ન એકના જવાબ સાથે વર્તવું. પ્રશ્ન કરતા એ સમયે સાંભળનાર માટે આ પ્રશ્નનો જવાબ એટલે સાંભળવું અને સ્વીકારવું.
તમને મળતી પ્રશંસા અથવા માન્યતાનો આનંદ માણો.
તમે શું સારું કર્યું તે સાંભળવાથી પોતાનું આત્મમૂલ્ય મજબૂત થાય છે.
ઉપરાંત જવાબ મૂલ્યવાન સંકેતો આપે છે કે તમારા સાથીદારોને શું મહત્વનું છે અને તેમને શું આનંદ આપે છે. ઉદાહરણ તરીકે, જો વાત આવે કે તણાવભર્યા દિવસે આપેલી અચાનક ઝપટો સકારાત્મક રીતે આશ્ચર્યચકિત કરી, તો એને ભવિષ્ય માટે પ્રેરણા તરીકે લઈ શકાય. ઘણા દંપતી અનુભવ કરે છે કે આ પ્રશ્ને એક નાનો અહા અનુભવ આપે છે. તમે જાણો છો કે બીજાને ખરેખર શું સકારાત્મક લાગ્યું, ક્યારેક એવું પણ જે તમે ખાસ ગણ્યા નહોતું. મહત્વનું એ છે કે માન્યતા પાછી આપવી. એક સરળ આભાર, મને એ સાંભળીને ખૂબ આનંદ થયો, યોગ્ય પ્રતિસાદ છે. તમારા સાથીદારોને પણ તેમની પ્રશંસામાં સાંભળવામાં આવ્યું એવું લાગે છે. કુલ મળીને આ વિનિમય એક ગરમ સકારાત્મક વાતાવરણ બનાવે છે અને બંનેને મજબૂત કરે છે. તમે વાતચીતની શરૂઆત પ્લસ સાઇડથી કરો છો. પ્રશ્ન કઈ, મેં તને ગયા અઠવાડિયે કઈ રીતે નિરાશ કર્યું. આ બીજો પ્રશ્ન ગયા અઠવાડિયાના નકારાત્મક મુદ્દાઓ અથવા નિરાશાઓ પર ધ્યાન આપે છે. અહીં સાથીદારોને તક મળે છે કે આદરપૂર્વક ટીકા વ્યક્ત કરે અથવા લાગેલી ઈજા વિશે વાત કરે જે તેણે અનુભવી હોય. આ પ્રશ્ન પૂછવામાં થોડી હિંમત જોઈએ, કારણ કે કોઈને પણ એ સાંભળવું ગમતું નથી કે તેણે બીજાને નિરાશ કર્યું છે. પણ ખાસ કરીને આવી ખુલ્લી વાતચીત સ્વસ્થ સંબંધ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ પ્રશ્ન એ ફ્રેમ આપે છે જેમાં નાની ઈજાઓ, ગુસ્સા અથવા અધૂરી અપેક્ષાઓ છુપાવી ન રાખવી પડે, પણ સમયસર ઉઠાવી શકાય છે. પ્રશ્નનું મહત્વ, મેં તને કઈ રીતે નિરાશ કર્યુંનું મહત્વ એ છે કે છુપાયેલી અસંતોષતાઓ બહાર લાવવી, એના મોટા ગુસ્સામાં ફેરવાઈ જતા પહેલા. ઘણા સંબંધોમાં ગંભીર સમસ્યાઓ એથી થાય છે કે નકારાત્મક લાગણીઓ વ્યક્ત થતી નથી અને સમય સાથે વધે છે. જો નિરાશાઓ નિયમિત રીતે વ્યક્ત કરી શકાય તો કોઈ સાથીદારને ગુસ્સો અંદર જ રાખવાની ફરજ પડી છે. બદલે બંને મળીને સમજવા માટે પ્રયત્ન કરી શકે છે કે શું ખોટું થયું અને ગેરસમજ દૂર કરી શકે છે. દંપતી થેરપીમાંથી મળેલા સંશોધન દર્શાવે છે કે રચનાત્મક રીતે વિવાદો ઉઠાવવું સંબંધમાં સંતોષ વધારશે. જે દંપતી અસહમતીઓ છુપાવે છે તેઓ લાંબા ગાળે ગુસ્સો, રિઝેન્ટમેન્ટ વિકસાવે છે, ઝેરી બનાવી શકે છે. ખાસ કરીને અણઉચારી નિરાશાઓ સમય સાથે તિરસ્કારમાં ફેરવાઈ શકે છે અને નિષ્ણાતો અનુસાર તિરસ્કાર સંબંધ માટે ખતરનાક છે. આ બીજો પ્રશ્ન એટલે એક પ્રકારનું સેફ્ટી વેન્ટ, તે બાફ
કાઢી છે એના ફાટવા પહેલા. સાપ્તાહિક તક નિરાશાઓને શબ્દોમાં વ્યક્ત કરવાની, મોટા વિવાદોમાં ફેરવાઈ જતા પહેલા નાના ગુસ્સાને અટકાવે છે. મહત્વનું એ છે કે બંને સાથીદારો સમજે દરેકે ક્યારેક ભૂલ થાય છે અથવા કંઈક નજરઅંદાજ થાય છે. પ્રશ્નનો હેતુ આક્ષેપો કરવાનો નથી, પણ ઈમાનદારીથી વહેંચવું કે શું દુઃખ આપ્યું. આમ બીજો શીખી શકે છે અને બંને મળીને ઉકેલો શોધી શકે અથવા ઓછામાં ઓછું માફી માંગે. પ્રશ્ન 10ના જવાબોના ઉદાહરણો અહીં કેટલીક ઉદાહરણો છે કે નિરાશા પ્રશ્નનો જવાબ કેવી રીતે હોઈ શકે. આ જવાબો એ સાથીદાર દ્વારા હું સ્વરૂપે આપવામાં આવે છે જેને નિરાશા થઈ છે. હું નિરાશ થયો જ્યારે તમે શુક્રવારે નક્કી કરેલું રાત્રિભોજન રદ કર્યું. હું એ માટે ઉત્સુક હતો અને એવું લાગ્યું કે એ તમને મહત્વનું નથી. મને નિરાશા થઈ કે ગયા અઠવાડિયે તમે મારા દિવસ વિશે તકરીબન પૂછ્યું જ નહીં. હું તમારી તરફથી વધુ રસ અને ધ્યાનની અપેક્ષા રાખતો હતો. હું દુઃખી અને નિરાશ થયો જ્યારે તમે મારા માતા પિતાની મુલાકાત ભૂલી ગયા. એ મુલાકાત મને મહત્વપૂર્ણ હતી અને મને દુઃખ થયું કે તમને એ યાદ નહોતું. મને નિરાશા થઈ કે તમે ઘરકામમાં ઓછું મદદ કર્યું જેટલું તમે વચન આપ્યું હતું. એથી હું બધું એકલો સંભાળું છું એવું લાગ્યું. મને આશા હતી કે તમે મને વધુ સહારો આપો જ્યારે હું ખૂબ તણાવમાં હતો. મને નિરાશા થઈ કે તમે મારા સંકેતો ધ્યાનમાં લીધા નહીં અને હું મારા તણાવમાં એકલો હતો. આ નિવેદનો ચોક્કસ છે અને વિશિષ્ટ પરિસ્થિતિ અથવા વર્તન વર્ણવે છે જે નિરાશાજનક હતું. એ મહત્વપૂર્ણ છે કારણ કે સામાન્ય અથવા વ્યાપક ટીકા તમે હંમેશા મને નિરાશા કરો છો ઓછું ઉપયોગી અને વધુ દુઃખદાયક છે. શ્રેષ્ઠ એ છે કે ચોક્કસ ઉદાહરણો આપો જેમ ઉપર દર્શાવ્યા છે અને પોતાના લાગણીઓ પર જ રહો. હું નિરાશ થયો જ્યારે, પ્રશ્ન 10ના જવાબ સાથે વર્તવું. આ પ્રશ્ન અને તેના જવાબો કદાચ સાપ્તાહિક સંવાદનો સૌથી સંવેદનશીલ ભાગ છે. જે વ્યક્તિ પૂછે છે અને પછી ટીકા સાંભળે છે તેના માટે મહત્વપૂર્ણ છે કે તુરંત બચાવમાં ના જવું. એ માટે અભ્યાસ જોઈએ. આપણો પહેલો પ્રતિસાદ ઘણીવાર પોતાને યોગ્ય ઠેરવવાનો અથવા સમજાવવાનો હોય છે કે બીજાની લાગણી ખોટી છે. પણ અહીં જાણપૂર્વક સંયમ રાખવો જોઈએ. જ્યારે સાથીદાર પોતાની નિરાશા વર્ણવે છે ત્યારે પહેલા સાંભળો, વિક્ષેપ ન કરો, તરત જ વિવાદ ન કરો, તેના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરો. ભલે તમે એ સ્થિતિને અલગ રીતે જોયું હોય,
પણ તમારા સાથીદારોને દુઃખ કે નિરાશા થઈ છે એ સ્વીકારો. બીજાની લાગણી એ વાસ્તવિકતા છે જેને માન્યતા આપવી જોઈએ. સાંભળ્યા પછી તમે ધીરજપૂર્વક પ્રતિસાદ આપી શકો છો. ઉદાહરણ તરીકે સાંભળનાર કહી શકે, આભાર, તમે મને એ કહ્યું, મને દુઃખ છે કે તમને એવું લાગ્યું. આથી તમે બતાવો છો કે તમે લાગણીઓને ગંભીરતાથી લો છો. જો સમજાવટ જરૂરી હોય, કદાચ ગેરસમજ થઈ હોય, તો એ પછી આવી જોઈએ જ્યારે તમે સમજાવટ આપી હોય. મહત્વપૂર્ણ હા, પણ તમે સમજવું જોઈએ, જેવી બહાનાબાજી તરત ના કરો. પહેલા સાથીદારોને લાગણી સાંભળવામાં આવી અને સ્વીકારવામાં આવી એ અનુભવ થવો જોઈએ. આગળ બંને મળીને આગળ જોઈ શકે. શું કરી શકીએ કે આવું ફરી ન થાય? અથવા મને ખબર નહોતી કે તમને એટલું દુઃખ થઈ છે, હું આગળ શું સુધારી શકું? આવા પ્રશ્નો બદલાવ માટે તૈયારી બતાવે છે. આમ વાતચીત ભૂલોના નિંદા કરતા રચનાત્મક વિનિમય બની જાય છે, જે પરસ્પર સમજણ ઊંડી કરે છે. ઘણીવાર ખબર પડે છે કે સાથીદારોની નિરાશા એટલી ભારે નહોતી જો ખુલ્લેઆમ વાત થઈ હોય. વિપરીત, નિરાશ થયેલા સાથીદારોને રાહત મળે છે અને બીજાને પોતાના પ્રેમી પ્રેમિકાની જરૂરિયાત વિશે કંઈક નવું જાણવા મળે છે. હજુ એક મુદ્દો, જે સાથીદાર નિરાશા વ્યક્ત કરે છે તેને પ્રયત્ન કરવો જોઈએ કે વસ્તુનિષ્ઠ શાંત અવાજ જાળવે. સાપ્તાહિક વિધિનો લાભ એ છે કે તમે હવે તાજા ગુસ્સામાં નથી. પરિસ્થિતિ કદાચ થોડા દિવસ જૂની છે, પણ થોડા અંતરથી વાત કરો છો, એથી શબ્દો વધુ ધ્યાનપૂર્વક પસંદ કરી શકાય છે. બંનેને ખબર હોય કે આ ફ્રેમમાં ટીકા પ્રેમથી આવે છે, તો તેને વ્યક્તિગત રીતે હુમલો તરીકે લેવું સરળ નથી. હેતુ એ છે મળીને વિકાસ પામો અને ભવિષ્યમાં અનાવશ્યક દુઃખ ટાળવું. પ્રશ્ન 3, હું મારા વિશે તારા માટે શું બદલાવી શકું? ત્રીજો પ્રશ્ન આગળ જોવાની દ્રષ્ટિ આપે છે. તે સાથીદારોને આમંત્રણ આપે છે કે ઇચ્છાઓ અથવા જરૂરિયાતો વ્યક્ત કરે, જે પ્રશ્નકર્તાના વર્તન અથવા વ્યવહારમાં ફેરફાર માટે હોય. મૂળભૂત રીતે તમે પૂછો છો, હું તારા માટે વધુ સારો સાથીદાર બનવા માટે શું કરી શકું? અથવા શું એવું છે જે તું મારા પાસેથી અલગ ઇચ્છે છે? આ પ્રશ્ન માટે હિંમત જોઈએ, કારણ કે તમે જાણપૂર્વક ટીકા અને સુધારા માટે ખુલી જાઓ છો. સાથે સાથે તે સંબંધમાં વિકાસ માટે મોટી તૈયારી બતાવે છે. પ્રશ્નકર્તા સંકેત આપે છે, મને મહત્વનું છે કે તને શું જોઈએ છે અને હું તારી દ્રષ્ટિએ કેવી રીતે
બદલાઈ શકું. હું મારા પર કામ કરવા તૈયાર છું. પ્રશ્નનું મહત્વ આ ત્રીજા પ્રશ્નનું મહત્વ એ છે કે વ્યક્તિગત વિકાસ માટે ખુલ્લાપણું અને સંબંધમાં સમજૂતી માટે તૈયારી. કોઈપણ સંબંધ લાંબા ગાળે સ્થિર રહી શકતો નથી જો બને એક સરખા જ રહે અને એકબીજાની કદર ન કરે. સંબંધ સંશોધનમાં દર્શાવાયો છે કે અનુકૂલનક્ષમતા અને સાથીદારો માટે તૈયાર રહેવું દીર્ઘકાલીન સંતોષ માટે મહત્વપૂર્ણ છે. જે દંપતી બને ક્યારેક પોતાની આરામદાયક હદ છોડીને પોતાના વર્તનમાં સુધારો કરે છે, તેઓ સામાન્ય રીતે પડકારો વધુ સારી રીતે પાર કરે છે. આ પ્રશ્ન એ જ દ્રષ્ટિ વિકસાવે છે. તમે સાથીદારોને આમંત્રણ આપો છો રચનાત્મક પ્રતિસાદ આપવા માટે અને સકારાત્મક બદલાવ માટે તૈયારી દર્શાવો છો. અહીં દ્રષ્ટિકોણ મહત્વપૂર્ણ છે. વાત એ નથી કે કોઈ સાથીદાર પોતાને વળગી જાય અથવા મૂળભૂત રીતે બદલાઈ જાય, પણ એ જ રીતે નાના કે મોટા સુધારા ઓળખી શકાય જે સાથે રહેવું વધુ સુમેરભર્યું બનાવી શકે. ઘણીવાર એ વર્તન કે આદતો હોય છે, મૂળભૂત વ્યક્તિગત લક્ષણો નહીં. ઉદાહરણ તરીકે વધુ સારી રીતે સાંભળવું, રોજિંદા જીવનમાં મદદ કરવી, સમયસર આવવું અથવા વધુ પ્રેમભરી હરકતો. જે પણ બીજાને ખૂટે છે અથવા મહત્વનું લાગે છે, હું મારા વિશે શું બદલાવી શકું, એ પણ વિનમ્રતા અને આદર દર્શાવે છે.
તમે સાથીદારોની જરૂરિયાતોને ગંભીરતાથી લો છો અને સંબંધની ગુણવત્તા માટે જવાબદારી લેવા તૈયાર છો. પ્રશ્ન 3ના જવાબોના ઉદાહરણો આ પ્રશ્નના સંભવિત જવાબો, ઇચ્છાઓ અથવા વિનંતીઓ સ્વરૂપે હોય છે. અહીં કેટલીક ઉદાહરણો છે કે બીજો સાથીદાર શું ઇચ્છી શકે. હું ઇચ્છું છું કે તમે સાંજે જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે તમારું ફોન વધુ વખત દૂર રાખો, ત્યારે મને લાગે છે કે તમે મને વધુ ધ્યાન આપો છો. મારા માટે તમે પ્રયત્ન કરી શકો અમારી મુલાકાતો માટે વધુ સમયસર આવો. તમે વારંવાર મોડા આવો છો ત્યારે મને લાગણી થાય છે કે મને માન આપતા નથી. વધુ સમય પાલન મને ઘણું મહત્વનું લાગે છે.
મને મદદ મળે જો તમે મને વધુ જગ્યા આપો. જ્યારે મને એકલો રહેવાનો સમય જોઈએ અને એ વ્યક્તિગત રીતે ન લો. ક્યારેક મને ફક્ત એક કલાક એકલો રહેવું જોઈએ છે અને હું ઈચ્છું છું કે તમે એ સમજશો. મને સારું લાગશે જો તમે તમારી તરફથી વધુ વખત આપણા બંને માટે સમય ફાળવો. ઉદાહરણ તરીકે ડેટ નાઇટ અથવા એક સાથે વીકેન્ડ આયોજન કરો.
મને ક્યારેક ખૂટે છે કે આવી પહેલ મારી તરફથી જ આવે છે અને હું ઈચ્છું છું કે તમે પણ મને એ રીતે આશ્ચર્યચકિત કરો. તમે તમારા વિશે એ બદલી શકો કે
અમે મને વધુ વાર બતાવો અથવા કહો કે તમે મને પ્રેમ કરો છો.
મને નાની પ્રેમભરી હરકતો મહત્વપૂર્ણ લાગે છે અને એમાં તમે થોડા વધારે ઉદાર બની શકો. આ બધા જવાબો એક સાથીદારની જરૂરિયાતો વ્યક્ત કરે છે બીજાની તરફથી ચોક્કસ બદલાવની ઈચ્છા સાથે. નોંધો, શબ્દો શક્ય તેટલા સકારાત્મક અને હું કેન્દ્રિત છે. હું ઈચ્છું છું કે તમે બદલે કે આક્ષેપરૂપ તમે ક્યારે એ બદલું. આવી રચનાત્મક ભાષા મહત્વપૂર્ણ છે જેથી બીજો એ વિનંતી સ્વીકારી શકે વિખોટા વિના. એમાં મદદ કરે છે જો ઈચ્છાવાળો જણાવે કે એ બદલાવ કેમ મહત્વપૂર્ણ છે. જેમ ઉદાહરણોમાં છે, ત્યારે મને વધુ માન્યતા મળે છે, ત્યારે મને વધુ પ્રેમ લાગશે. આમ બીજો સાથીદાર ઈચ્છા પાછળનો અર્થ સમજે છે. પ્રશ્ન ત્રણના જવાબ સાથે વર્તવ પ્રશ્નકર્તા માટે, જે આ બદલાવ વિશે સાંભળે છે, ફરી ખુલ્લા અને રક્ષણાત્મક ન રહીને સાંભળવું જોઈએ. પ્રથમ દ્રષ્ટિએ એ સાંભળવું મુશ્કેલ હોઈ શકે છે કે સાથીદારોની દ્રષ્ટિએ તમે શું વધુ સારું કરી શકો, કારણ કે એ ઈગો પર અસર કરે છે. છતાં સાચા દિલથી તમારા સાથીદારોની સ્થિતિમાં જાઓ. તે આ ઈચ્છા વહેંચે છે કારણ કે એને સંબંધ મહત્વનો લાગે છે અને એને લાગે છે કે તમે બંને વધુ ખુશ રહી શકો. એ ઈચ્છાને પ્રેમનો પુરાવો માનો, હુમલો નહીં. કારણ કે બીજો સાથીદાર ચૂપ રહીને અસંતોષી રહી શકે એ વાત કરે છે. એ વિશ્વાસ અને બદલાવની આશા દર્શાવે છે. જ્યારે તમે ઈચ્છાઓ સાંભળો તો માન્યતા સાથે પ્રતિસાદ આપો. ઉદાહરણ તરીકે, આભાર, તમે મને એ કહું, મને ખબર નહોતી કે એ તને એટલું મહત્વનું છે. ભલે તમે અંદરથી વિચારો, અરે એ તો મારા માટે મુશ્કેલ છે, પહેલા એ સંકેત આપો કે તમે ઈચ્છાને ગંભીરતાથી લો છો. હું એ માટે પ્રયત્ન કરીશ. તમારે તરત જ એવું વચન આપવાની જરૂર નથી જે તમે પાળી ન શકો. જો ઈચ્છા ખૂબ મોટી કે અસ્પષ્ટ હોય તો તમે પૂછો, શું તમે ઉદાહરણ આપી શકો કે એથી તમારો અર્થ શું છે, અથવા શું ચોક્કસ રીતે હું શું કરી શકું જેથી તને વધુ પ્રેમ લાગશે. આમ તમે તૈયારી બતાવો છો પણ સાથે સાથે સાચું સમજવા ઈચ્છો છો. કેટલીક ઈચ્છાઓ તરત જ પૂરી કરી શકાતી નથી અને એ તમે સાથીદારોને ઈમાનદારીથી જણાવી શકો પણ તૈયારી પાછી ખેંચ્યા વિના. ઉદાહરણ,
સમય પાળન ખરેખર મારી કમજોરી છે. હું એ પર કામ કરીશ અને કદાચ તમે મને યાદ અપાવી શકો જ્યારે આપણે નીકળવું હોય. આ રીતે તમે મળીને સમસ્યા ઉકેલો છો. મહત્વપૂર્ણ એ છે
કે કાર્યક્ષમતા ચપાસો અને ઈમાનદારી રાખો. જો કોઈ ઈચ્છા તમારી સ્વભાવના વિરુદ્ધ છે અથવા તમને ખૂબ અસ્વસ્થ કરે છે તો એ આદરપૂર્વક જણાવો. મોટાભાગે સમજૂતી મળીએ છે. ઉદાહરણ, સાથીદારો વધુ જાહેરમાં શારીરિક નજીકતા ઈચ્છે છે પણ તમે એમાં ખૂબ શરમાળ છો. સમજૂતી એ હોઈ શકે કે નાની હરકતો વધારવી પણ એવી હદમાં જે તમને યોગ્ય લાગે. એ વિશે વાત કરી શકાય છે. સારાંશ રૂપે, આ ત્રીજા પ્રશ્નના જવાબ પર પ્રતિસાદ એ બતાવવો જોઈએ કે તમે બીજાને સમજવા તૈયાર છો. આ દ્રષ્ટિ વિશ્વાસને ખૂબ મજબૂત કરે છે. બીજો સાથીદાર જુએ છે મારી જરૂરિયાતો તેને મહત્વની લાગે છે, તે પ્રયત્ન કરવા તૈયાર છે. અને ભલે દરેક ઈચ્છા એ જ રીતે પૂરી ન થાય પણ ગંભીરતા મહત્વપૂર્ણ છે. જેમાં બંને પોતાના સંબંધ પર કામ કરે છે. આવા દંપતી સમય સાથે સાચી ટીમ માનસિકતા વિકસાવે છે. તમે એકમ તરીકે સમસ્યાઓ ઉકેલો છો, એકબીજાની સામે નહીં. વ્યવહારુ સૂચનો: રોજિંદા જીવનમાં સાપ્તાહિક સંવાદ કેવી રીતે સફળ બનાવવો? મોટી પડકારે છે કે આ વિચારને ખરેખર દરેક અઠવાડિયે અમલમાં મૂકવો. રોજિંદા જીવનમાં કામ, બાળકો, ઘરકામ, જવાબદારીઓ, દંપતી સંવાદ સરળતાથી પાછળ રહી જાય છે, જેથી સાપ્તાહિક વિધિ માત્ર સારા સંકલ્પ તરીકે ન રહી જાય. અહીં કેટલીક વ્યવહારુ ટિપ્સ છે કે તે સંગઠિત રીતે કેવી રીતે શક્ય બને. એક, નક્કી કરેલો સમય રાખો. એક ચોક્કસ અઠવાડિયાનો દિવસ અને સમય નક્કી કરો જે બંને માટે વાસ્તવિક રીતે યોગ્ય હોય. ઉદાહરણ તરીકે, રવિવારે રાત્રે ભોજન પછી અથવા શનિવારે સવારે કોફી સાથે. આ સમયને મહત્વપૂર્ણ કેલેન્ડર એન્ટ્રી માનીને નોંધો, તેને પ્રાથમિકતા આપો. નિયમિતતા એ વાતચીતને વારંવાર તાળવામાંથી બચાવે છે. ઘણા દંપતી એવો સમય પસંદ કરે છે જ્યારે અઠવાડિયું શાંતિથી પૂરું થાય છે અથવા હજી શરૂ થયું નથી, જેથી બંનેનું મન શાંત હોય. બે,
ફેરવી દેતો નથી. વાતચીતમાં અન્ય મુદ્દાઓ આવી શકે છે પણ પ્રયત્ન કરો કે મુખ્ય ધ્યાન આશ્ચર્ય, નિરાશા અને બદલાવની ઈચ્છા પર જ રાખો. જો અન્ય વિષયો, ઘરકામ, નાના રોજિંદા વ્યવસ્થા ચર્ચવા હોય તો એ પહેલા કે પછી, અથવા શક્ય હોય તો બીજા સમયે ચર્ચો. એથી સંબંધ સંવાદ ભાવનાત્મક રીતે કેન્દ્રિત રહે છે. ચાર, સક્રિય સાંભળવું.
વિક્ષેપ વિના નિયમ રાખો કે હંમેશા ફક્ત એક બોલે અને બીજો સાંભળે, ત્યાં સુધી કે બોલનાર સંકેત આપે કે બધું કહી દીધું છે. સક્રિય સાંભળવું એટલે સાચું ધ્યાન આપવું, હામાં હા ભણવું, આંખોમાં જોવું,
અને સાથે સાથે જવાબને વિચારો. બોલનારને વિક્ષેપ કે મૂલ્યાંકન અનુભવાય નહીં. આ નિયમ માટે અનુશાસન જોઈએ પણ લાભદાયક છે.
બંનેને માન્યતા અને ગંભીરતા મળે છે. જો મદદરૂપ લાગે તો તમે કોઈ ચિહ્નાત્મક વસ્તુ, જેમ કે બોલનાર હાથમાં કોઈ વસ્તુ રાખે, ઉપયોગ કરી શકો, જેથી સ્પષ્ટ થાય કે કોણ બોલે છે. 5. ભાવનાત્મક સુરક્ષા સુનિશ્ચિત કરો. ખાસ કરીને જ્યારે નિરાશા અને બદલાવની ઈચ્છા ચર્ચાય છે ત્યારે મહત્વપૂર્ણ છે કે વિવાદ ન થાય. આ વાતચીત એ સમયે ન રાખો જ્યારે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો હોય. શક્ય હોય ત્યારે શાંત સમય પસંદ કરો. જો વાતચીત દરમિયાન વાતાવરણ ખરાબ થાય, જેમ કે કોઈને હુમલો લાગ્યો, તો તમારા સંયુક્ત હેતુ યાદ કરો. જીતવું કે સાચું સાબિત કરવું નહીં, પણ એકબીજાને સમજવું. અવાજ અને ભાષામાં આદર જાળવો. જો જરૂરી હોય તો થોડીવાર વિરામ લો, શ્વાસ લો અને શાંત થયા પછી ફરી શરૂ કરો. સમય મર્યાદા અનુકૂળ કરો. સાપ્તાહિક સંવાદ કલાકો સુધી ચલવો જરૂરી નથી. ઘણીવાર 20-30 મિનિટ પૂરી રીતે 3 પ્રશ્નો માટે પૂરતી હોય છે, જો બંને મુદ્દા પર રહે. જરૂર હોય તો વધુ લાંબુ પણ બોલી શકો. મહત્વનું એ છે કે સમયની તંગી ન અનુભવાય.
પૂરતું સમય ફાળવો અને સાથે સાથે સહનશીલ રહો. જો ક્યારેક વાતચીત ટૂંકી કે થોડું સપાટી પર રહી જાય તો એમાં વાંધો નથી. આગળના અઠવાડિયે ફરી.